परिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोपमिरमुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयनावधानेन कथयिष्ये शुभागताः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमस्ते सहजानन्दस्वामिने नमो श्री घनश्यामाय नमो नमः श्री हरिकृष्णाय नमो नमः। जरूर जान जो जन जीव मां पामउ छे परम आनंद रे, जेरे आनंद जाय नहीं कहे सदा सर्वे सुख नु छे कंद रे। जरूर जान जो जन जीव मां। निष्कुलान स्वामी पावचन विधि ग्रंथ मां भगवान ना भक्त ने आटलू तो जरूर जानवू जोईए के मैं जे आदर कर्यो छे के भगवान नारायण ना धाम ने पाममा माटे कर्यो छे, प्रभु पासे जाऊ छे, भगवान नो सुख लेवू छे, तो मारे शू करवू जोई, भगवान नु सुख मने केम मळे, अने ए भगवान केवा छे, तो सदा सर्वे सुखनु छे कंद। भगवान तमाम सुखनु मूल छे, वळी सदाईने माटे ये प्रभु तमाम सुखनु कारण छे। आ जगत में ज्या ज्या सुख देखाय छे ते तमाम सुख भगवान नी मूर्ति माथी एमां गयेलू छे। परमात्माना संबंध सिवाय कोई वस्तु जगत में सुखदायी नथी। एटले स्वामी भलामण करे छे कि जरूर जान जो जन जीव मां। जीव मां तमे जरूर समझी लेजो, पामो छे परम आनंद। जी परम आनंद पामो छे माटे सावधान थाव जरूर छे। जेरे आनंद जाय नहीं कहे सदा सर्वे सुख नु छे कंद रे। जरूर जान जो जन जीव मां। हे भगवान ना आनंद नु मुख थी वर्णन थाय एम नथी, कही कही ने एने केवो केवो। जेरे आनंद जाय नहीं कहे नु वर्णन न थाय। जेने ये भगवान ना सुख नो अनुभव कर्यो होय ये परमात्मा ना सुख ने जाने, बाकी ना वात सांभळे पण ख्याल ना आवे के प्रभु नी मूर्ति मां केटलू सुख छे। સર્વે શાસ્ત્રો અને સંતો તો એમ બોલે છે કે ભગવાનના સ્વરૂપમાં જેટલું સુખ છે એની કોઈ ગણતરી કે કોઈ સીમા છે જ નહીં, એટલું બધું ભગવાનની મૂર્તિમાં સુખ છે. અચળ અખંડ એનું નામ છે, અક્ષર અનંત એનું પરે, જે પામે તે પાછો નવા પડે, એવું છે સત્ય સ્વરૂપ રે, જરૂર જાણજો જન જીવમાં. એ ભગવાનનું સુખ કેવું છે? અચળ છે, અખંડ છે, અક્ષર છે, અનંત છે, અનુપ છે, આટલા વિશેષણ આપ્યા ભગવાનના સુખને. અચળ, અખંડ, અક્ષર, અનંત ને અનુપ, પાંચ વિશેષણ થયા. માયાનું સુખ કેવું છે? નાશવંત છે, દુઃખદાયક છે, ક્ષણિક છે, અતિ અલ્પ છે, આ માયાનું સુખ. નિષ્કુળાન સ્વામીએ કહ્યું કે માયાનું સુખ એવું છે, મેળવવામાં અપાર પરિશ્રમ, મળ્યા પછી પાછું એક ઘડીક વાર રહે અને પછી પાછું નાશ પામે, અને ભગવાનનું સુખ મળ્યા પછી ક્યારેય જાતું નથી, એ આનંદનો ક્યારેય ઈતિ આવતો નથી. અચળ છે તે સુખ ક્યારેય ચડી જતું નથી, માણસથી દૂર જતું નથી. અખંડ છે એ સુખ ક્યારેય કપાઈ જતું નથી, એના ટુકડા થતા નથી. વળી અક્ષર એ સુખમાંથી કદાપી ક્યારેય કાંઈ ખરતું નથી. અનંત છે, અપાર, કોઈ એની સીમા છેડો નથી. અને અનુપ છે, જે પામે તે પાછો નવા પડે, એવું જે આ ભગવાન શ્રી હરિનું અક્ષરધામ રૂપ સુખ, ભગવાનની મૂર્તિનો આનંદ જેને મળે એ ફરી વાર આ લોકમાં પાછો પડતો નથી. એવું છે સત્ય સ્વરૂપ રે, જરૂર જાણજો જન જીવમાં. જીવમાં સમજી રાખજો કે સત્ય સ્વરૂપ એ ભગવાનનું સ્વરૂપ છે. પણ આપણી બધાની કઠણાઈ ક્યાં થઈ છે કે સાચી વસ્તુ છે એમાં સત્યની ભાવના મક્કમ થઈ નથી, ખોટી વસ્તુ છે એમાં ખોટાપણાની ભાવના મજબૂત બની નથી. અને જ્યાં સુધી ખોટું ખોટું નહીં લાગે અને સાચું અતિશય સાચું નહીં લાગે ત્યાં સુધી ભ્રમણા ભાંગવાની નથી. સત્યવાદ સમજ્યા પછી સત્યને મજબૂત રીતે જો પકડવામાં ન આવે તોય સિદ્ધિ થતી નથી. માટે ડાયા માણસોને ભગવાન શ્રીહરિની મૂર્તિને સાચી સમજી અને એ મૂર્તિની સાથે ચિત્ત જોડી અને ભગવત સ્વરૂપના આનંદમાં મગ્ન રહેવું. બાકીનું તો જે થવાનું હશે એ થશે. વચનવિધિ ગ્રંથનું આ છેલ્લું પડવું છે થોળ. એમાં સ્વામી પછી બધોય સાર એક હામટો કહી દે છે. આખી વચનવિધિ ગ્રંથમાં એક જ વાત કરી કે આજ્ઞા પાળો, આજ્ઞા પાળો. તમે આજ્ઞા પાળો તો સુખિયા રહેશો. ભગવાનના વચન જીવને મળે ક્યાંથી એમ પણ કહ્યું. કેટલાય યુગના પુણ્ય ઉદય થાય ત્યારે પરમાત્માના વચન આપણને મળે. હવે એ વચન ભગવાન આપણને કૃપા કરીને કહે અને આપણને એનું માધ્યમ નહીં, અને ભગવાનની આજ્ઞાનો કોઈ આપણને ભાર કે કાંઈ એનો તાલ આપણા હૃદયમાં ઉતરે નહીં, એટલે પછી આજ્ઞા લોપીને હાલીએ અને મન ફાવે એમ કરીએ, પછી ડગલે ને પગલે દુઃખી થઈએ. માટે ભગવાન શ્રીહરિનું આવું અપાર સુખ જો મેળવવું હોય તો સ્વામી એ કહેવા માગે છે, કોઈ દિવસ તમે આજ્ઞા લોપશો નહીં. તો આનું અનંત અક્ષર સત્ય સ્વરૂપ આ પરમાત્માનું સુખ અક્ષરધામ એની પ્રાપ્તિ થશે. આવે નહીં એકે જેને ઉપમા, જોડે નહીં બીજી જેની જોડે રે, શોધતા ન મળે સંસારમાં, ત્રિલોકે નહીં તેની તડો વડે રે, જરૂર જાણજો જાન જીવમાં. સ્વામી એનો વખાણ કરે છે કે એની ઉપમા કોઈને દેવાય નહીં, એની જોડ કોઈને જડે નહીં. આખા એ સંસારમાં ત્રણ લોકમાં ફરી જવો, પરમાત્માના સુખની સાથે કોઈને સરખાવી શકાય નહીં. આવું ભગવાનનું સુખ છે. આશ્ચર્યની વાત એ છે કે આટલું શાસ્ત્રમાં વર્ણન આવે છે, આટલું આપણે કહીએ સાંભળીએ, તેમ છતાંય જીવના હૃદયમાં ભગવાનનું સુખ લેવાની ખુમારી જાગતી નથી. ભગવાનના મળેલા સુખને પડ્યું મેલીને માયા માટે ઠેકડો મારે, માયાનું સુખ ભોગવવાનું તાન ઉતરતું નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આના વિના આને બિચારાને રહેવાતું નથી. ગમે એટલું જોર કરે પણ જ્યારે જીવને ટાણું આવે ત્યારે વિષયના સુખને ભોગવ્યા વગર રહેતો નથી. પંચ વિષય મારે જોઈ જ નહીં, આવી જો જીવ ગાંઠ વાળે, આવો જો મક્કમ થાય તો એને ભગવાનનું સુખ મળે. એ વાત મહારાજે વચનાવતમાં કરી કે જ્યાં સુધી માયાના સુખે સુખીઓ છે અને માયાનું સુખ ન મળે તો મહા દુખ્યો થઈ જાય છે, ત્યાં સુધી એને ભગવાનના સુખની પ્રાપ્તિ થતી નથી. જો ભગવાનના સુખની પ્રાપ્તિ એને જોઈએ તો માયાના સુખની તાણ મેલી દેવી જોઈએ, જરૂર મેલી દેવી જોઈએ. એમાં સ્વાદ માન્યો છે, એમાં હા પડે છે, એમાં આનંદ મનાય છે, ભગવાન ભૂલી જવાય છે, બીજું ત્રીજું થઈ જાય છે. સાથી કે અનંત જન્મની જીવને અંતરમાં જે વાસના બેઠી છે એ વાસના એને વિષયો તરફ ખેંચે છે, અને એ વિષય ફક્ત પાંચ, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. વચનામૃતમાં એ પંચ વિષયને ટાળ્યાના ઘણા સાધન કયા છે, એમાંથી કોઈ એક સાધનને જીવનમાં જો સિદ્ધ કરીને માણસ અપનાવે જરૂર ભગવાન શ્રી હરિના પ્રતાપથી એ નિર્વાસનિક થાય ને થાય. પણ જ્યાં સુધી એ જીવ ભગવાન નારાયણના કહેલા સાધનને પ્રભુના પ્રતાપને સમજીને ન કરે ત્યાં સુધી નિર્વાસનિક થવું મહાકઠણ છે, વિષય જીતવા મહાકઠણ છે. અને વિષય જીતવા માટે બીજું બધું તો પહેલા કરતા કરે, પહેલી જ વાત પ્રાથમિક દશામાં આ વચનવિધિ ગ્રંથને વાંચી વિચારીને સમજીને જીવનમાં ઉતારીને જો ધર્મ નિષ્ઠા પક્વ કરવામાં આવે ને તો એની જ્ઞાન નિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા અને ભક્તિ નિષ્ઠા ધર્મના ચોકઠામાં સ્થિર થઈને બેસે. કારણ કે ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં ચોખ્ખા શબ્દમાં એવું કહ્યું કે જેને ધર્મ નિષ્ઠા નથી એને જ્ઞાનની, વૈરાગ્યની અને ભક્તિની એ ત્રણેયમાંથી એકની સિદ્ધિ થતી નથી. ત્રણમાંથી એકની સિદ્ધિ નહીં. અને વળી એમ પણ મહારાજ વચનામૃતમાં કીધું કે ધર્મ વિના જે પોતાનું કલ્યાણ ઈચ્છે છે એ તો માથે પાણો લઈને સમુદ્ર તરવા ઈચ્છે છે. આટલું બધું ધર્મનું મહત્વ ભગવાન સ્વામિનારાયણે નિજ મુખે ગાયું છે. અરે વળી મહારાજ વચનામૃતમાં એમ પણ કહ્યું કે જે ધર્મને, જે જ્ઞાનની ને માધ્યમની ઓટ લઈ, ભક્તિનું કે જ્ઞાનનું બળ લઈને ધર્મને ખોટા કરે તો એને અસુર જાણવો. પ્રથમનું 77મું એને અસુર જાણવો એમ કહ્યું. એને ગ્રોહી, ગુરુદ્રોહી અને વચનદ્રોહી જાણવો. મહિમાની ઓથે અને જ્ઞાનની ઓથે જો ધર્મને લોપે તો. અને વળી મહારાજ અંતના 25મા વચનામૃતમાં મહારાજે સોખવટ કરી કે જીવને ધર્મ પાળ્યામાં મોટા બે અંતરાય છે. ઓકે, શું અંતરાય? ત્યારે કે એક તો આત્મનિષ્ઠા અને બીજો મહિમા. તે કેવી રીતે? તો જેને આત્મનિષ્ઠા હોય એ માણસે એમ સમજે કે આત્માને ક્યાં કાંઈ અડે છે, આત્માને તો કાંઈ કર્મ લાગતું નથી, આત્મા તો અસંગ છે, નિર્લેપ છે, આત્મા અભડાતો નથી, આત્મા ગમે એનું ખાઈ લે એને શું થાય એમ માની. અને માણસ જો ધર્મ લોપે તો એ આત્મનિષ્ઠા ધર્મ લોપવામાં કારણ બની ગઈ. બીજી વાત ભગવાનને એમ કરી કે બીજી જે મહિમાની વાત છે એ પણ મહિમાએ જો સમજવાની રીતે ને સમજે તો મહિમાએ ધર્મ પાળ્યામાં અંતરાય છે. આમ વચનાવ્રતમાં મહારાજ બોલે છે કેમ જે માણસ એવી રીતે મહિમા સમજે પ્રભુ તો અધમ ઉદાહરણ છે અને પતિત પાવન છે, કંઈક આડોળું વર્તન થઈ જશે તેમાં શું બગડી ગયું, ભગવાન તો બહુ દયાળુ છે, જરૂર કલ્યાણ કરશે. આમ જો મહિમા સમજે તો એ મહિમા પણ ધર્મ પાળવાની બાબતમાં આડો ગઢ થઈને બેહે. માટે ભગવાન કહે છે કે આત્મનિષ્ઠાએ પર પરિપૂર્ણ હોય, વળી કહે છે ભગવાનનો મહિમાએ સંપૂર્ણ સમજતો હોય એને ધર્મમાં કેમ રહેવાય? ત્યારે ભગવાને કીધું કે એને એમ ધર્મમાં રહેવાય, એને તો મનમાં નક્કી કરવું જોઈએ કે મારે તો નિષ્કામપણું, નિર્લોપપણું, નિસ્વાદીપણું, નિર્માનીપણું, નિર્લોભીપણું, આ બધા જે વર્તમાન છે, નિયમ છે, એ મજબૂત કરીને રાખવા છે. અને જો હું ધર્મમાં ઢીલો વર્તીશ તો મારા ઉપર ભગવાન કુરાજી થશે અને પ્રભુ મારા ઉપર પ્રસન્ન છે તે મટી જશે. એમ બીક રાખીને ધર્મમાં ભૂલ પડવા ન દે અને સાવધાન થકો શિક્ષાપતિ, ધર્મામૃત સત્સંગી જીવન પ્રમાણે જો વર્તે તો ભગવાન એના ઉપર બહુ રાજી થાય. અને વચનની કિંમત મોક્ષના માર્ગમાં તો શું પણ વ્યવહારિક માર્ગમાં પણ અતિ મહત્વની છે. જે માણસ વડીલનું, મહાપુરુષનું વચન નથી માનતો એ મહા મોટો મૂર્ખ છે. સંતનું, કોઈ સત્પુરુષ, ભગવદ્ ભક્ત જેણે જેણે એના વચનને લોપ્યા છે એ આ જગતમાં કોઈ સુખી થયું નથી. સાધુના વચનને લોપવાથી એ સુખી નથી થયા તો પરમાત્માનું વચન લોપ્યાથી સુખી કેમ થયા છે? બહુ પ્રસિદ્ધ વાત છે સત્સંગમાં. આખા પીપલાણા ગામ છે ત્યાં એક બ્રાહ્મણ હતા, હરિભક્ત. હવે એમ કહેવાય છે કે એને ચાર દીકરા હતા, ત્રણ દીકરા તો પરણીને ઘરે બારે થઈ ગયા હતા, એક છેલ્લો નાનો દીકરો હતો એ પરણાવવાનો બાકી હતો. હવે એના લગ્ન લેવાતા એટલે આનો જે વેવાય હતો એને બહુ આગ્રહ કર્યો કે અમારી દીકરીને તો આ સાલ પરણાવી દેવી છે. રાણે કહ્યું કે સારું, અમે વિચારી જોશું. પછી મંદિરે આવીને ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, છેલ્લા નાના છોકરાના લગ્ન આ સાલ લઈ લઈ? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે, આ સાલ ન કરો તો સારું. ત્યારે કે સ્વામી, વેવાય બહુ આગ્રહ કરે છે, તો તમારી આજ્ઞા હોય તો લઈ લેવી. સ્વામી કે એક વર્ષ ખમી જાઓ, વેવાયને કહો કે રવા દો, આ સાલ આવતી સાલ કરશું. એટલે હરિભગત કે બહુ સારું. પછી એના વેવાયને વાત કરી કે અમારા સાધુ ના કહેશે માટે આ સાલ લગ્ન અમારે કરવા નથી ને, તમે બંધ રાખો. ત્યારે ઓલ્યો માણસ કુસંગી અને કઈ સત્સંગનો મહિમા નહીં, કે તમારા સાધુને આમાં હું ડગડખાટી, એ તો લોકોની એ રસોઈ ખાઈ જાણે ને લાડવા ડાબે બરાબે ને માળા ઘસ્યા કરે, એને વળી આ લગ્ન કરવા ન કરવા એ હું ડકો. માટે મારે લગ્ન કરી નાખવા છે. હરિભગત કે અરે ભાઈ, અમારું માન અમારા સાધુ ના કહેશે માટે એમાં કઈ વિઘ્ન હોય, સાધુ કે એમ કરવું જોઈએ? તો કે સાધુને હું આમાં ડખો એવું અમે કાંઈ માનતા નથી, કે મારે તો આ સાઈલ મારી દીકરીના લગ્ન કરી નાખવા છે, અને પછી તમારે જો આ સાઈલ ન કરવા હોય તો પછી, તો પછી બોલો કે ભાઈ તો પછી કરી નાખી બીજ હું. આનો કહેવાનો મતલબ તો અમારે છૂટું કરી નાખવું છે. એટલે હરિભગત મુસીબતમાં આવ્યો, એ કે સારું તાર લઈ લો લગ્ન. પછી લગ્ન લીધા, હરિભગત મંદિર આવ્યો, સ્વામીને વાત કરી, સ્વામી વેવાય સમજો નહીં ને મેં બહુ કહ્યું પણ ન માન્યું એટલે પછી લગ્ન લીધા છે. સ્વામી કે ખોટું થયું, ભારે કરી લગ્ન નહોતા કરવાતા. કે પણ સ્વામી હવે શું થાય, હવે શું કરવું કહો? એને બહુ ભી કરી, માટે હવે તમે આ પાડો કે. સ્વામી કે પણ હવે ન લગ્ન કરો તો સારું, મારે કેમ હા પાડવી? ના ના હવે સ્વામી કરવા પડે એવું છે, માટે તમે હા કહો, તમે હા પાડી દો હબલેન. સ્વામી કે પણ એમ કેમ હા પાડી દેવાય? તો ના હવે તમે હા કહો. ગુણાતીતાનંદ સ્વામી કે એક પર ખમી જાઓ. તો કે ના ના, તમે કેમ ના પાડો છો, કઈ વિઘન જેવું છે? સ્વામી કે હોય તો ખરું બધું, પણ અમારે સોખું કહેવાય નહીં, મહારાજની આજ્ઞા નથી. તારે કે પણ તમે કહો એમ કરીએ અમે, પણ લગ્ન તો કરવા પડશે. ત્યારે સ્વામી કહે તો સાંભળ, છોકરાના લગ્ન થઈ ગયા પછી 20 દિવસ સુધી એને ઘર બારો નીકળવા દઈશ નહીં. સારું સ્વામી. અને ઘર બારો નીકળે કદાચ તો વાડીએ લઈ જઈશ નહીં, વાડીએ આવવા દઈશ નહીં. કાંઈ વાંધો નહીં સ્વામી, ઘર બારો જ ન નીકળવા દઉં. સ્વામી કહે સાંભળ, કદાચ વાડીએ આવે શેરડી પીલાય છે, કોલું આગળ જવા દઈશ નહીં. અરે સ્વામી, પણ ઘરેથી ન નીકળવા દઈ. સ્વામી કે હજી સાંભળે, અરે અરે કરી, કદાચ ન્યા જાય તો રાડા ઓરવા બેહવા દઈશ નહીં. અરે પણ સ્વામી સાંભળ, કદાચ જો રાડું ઓરે ને એમાંથી કાંઈક થાય તો ખાટલામ નાખીને ઘરે લઈ જજો, ગાડામાં નાખીને ન લઈ જતા. અરે પણ સ્વામી, ઘરેથી જ નહીં નીકળવા દે. પછી પ્રશ્ન ક્યાં? સ્વામી કે સાંભળ, કદાચ ગાડામાં નાખીને લઈ જાઓ તો જે રસ્તેથી ઢોલ વાગતો સામે આવતો હોય ને એ રસ્તે ગાડું ન હાંકતા, એટલું મારું માનજો. ત્યાં સુધી કીધું. બોલ્યો કે સ્વામી, તમે કહો છો એમાં કાંઈ ફેર ન પડવા દે, નીકળવા ન દે ઘરેથી, પ્રશ્ન હું? તો કે સારું જાઓ કરો લગ્ન. પછી લગ્ન લીધા, પરણીને ઘરે આવ્યા. આ ભાઈએ છોકરાને સમજાવ્યો કે સાંભળ, સ્વામીએ ના પાડીશ 20 દિવસ ઘરની બહાર નહીં નીકળવાનું. બોલો કે સારું, નહીં નીકળું. નહીં નીકળીને નહીં નીકળું કે જાઓ ને. આ એક દિન બે દિન ત્રણ દિન તાજો પરણેલો આદમી ઘરમાં કે બેહી રે, બહાર નીકળો નીકળો ને 20 દિવસ એ તો એવો મુજાણો જાણે જેલમાં પૂર્યો હોય એમ. બરોબર 19 દિવસ પૂરા થયા ને 20મો દિવસ ચાલે. એના બાપા ને એની બા ને એને એમ કેવો, એક દી રહ્યો છે ને હવે છોકરો તો કઈ બહાર નીકળ્યો નથી, નહીં નીકળે આપણે ના પાડી છે. ખેતરમાં શેરડી કરેલી અને આ બધા ગાડું જોડીને પગી ગયા અને ત્યાં વાઢ ભરડાય. 9-10 સવારના વાગ્યા એટલે છોકરાને એમ થયું કે લઈને જ વાડીએ જાઓ, હવે તો ક્યાં ને બહુ દિવસ હવે આચમી જાય ને વાડીએ પગી તો બપોર સડી જશે ને પછી આચમી જાય. એ ભાઈ ફરતો ફરતો 2000 ભાઈ બંધ લઈને પગ્યો વાડીએ. થાય એના બાપાએ ભાળ્યો, ભાળ્યો એટલે કે ગલ્યા તને ના પડી તી વાડીએ આવ્યો કે, તો હવે 20મો દાડો છે ને પણ હજી 20 દાડા થયા નથી તો એ વાડીએ કેમ આવ્યો. હવે આ બાજુ બે હજી એક કોઈ અહીં જતો નહીં વાટ ભરાઈને, તો ત્યાં નહીં જાઉં હું તો અહીં કરી બેસ. પછી એના બાપા બિચારા ગાડું જોડી અને વાઢે શેરડી ભરવા ગયા. અહીંયા મજૂર હશે એ શેરડી ઓરતો હોય છે ચીસોડામાં, એમાં આદમી ને પગી ગયો ને આ જઈને ઓલ્યો ઓરતો તેને કે લાય 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 જ હું 2-4 રાડા ઓરું તું જો. એ રાડું જવા દીધું ને રાડા અરે હાથ સડી ગયો મળી ગયો. એ ભોગા બોલાવી દીધા ખભામાંથી આંબળી નહીં ગયો, લોહીથી કુંડી ભરાઈ ગઈ. માલિક શેરડી પીલાય એમ ભૂલાઈ ગયો અને કાળી રાડી નાખી. એટલામાં જેને સાંભળી બધા ચોંકી ગયા, ધોડો ધોડો બોલેનો હાથ આવી ગયો. આવીને જોયું તો હાથ તો આખો નોખો થઈ ગયો. એટલે આ ધોડો ગાડું જોડો ગાડું જોડો ગામમાં લઈ જાઓ દવાખાને લઈ જાઓ. એ તાપડ તોપ જોડ્યું ગાડું પછી ના કોણ સાંભળે ખાટલામાં નાખો કાંઈ. અમે કહ્યું હતું ગાડું ન જોડતા, ગાડું જોડ્યું અને ઉપાડ્યો ભાઈ ગામમાં બગડા સટી. હવે એ જ વખતે કોકના લગ્ન આને બિચારાને પડ્યા ને 20 દાડા થયેલા ઉપર જવાનો થયો ને ઓલ્યો પડી પાણી હાલ્યો હોય સામેથી સમજ્યા ઢીબાંગ ઢીબાંગ. ત્યાં આને ધોલ સંભળાણો અને ચમક ચડી ગઈ કે ઘરે પહોંચતા પહેલા મરી ગયો. એ 20 દાડા ન પૂરા થયા ત્યાં એ બાઈ રાંડી. કારણ સાધુનું ન માન્યું. પછી તો ભાઈ એને વળી બધી વિધિ કરીને એ બધું પતાવ્યું. પછી વીલે મોઢે મંદિર આવ્યા, આવીને સ્વામીને કે સ્વામી આવું થયું. સ્વામી કે અમે નહોતું કીધું તો ધ્યાન રાખજો. અરે કે સ્વામી આવું થવાનું તું એવું તમે સોખું કાં કીધું તું. સ્વામી કે ભલામણા સોખાને માથે શિંગડા તને કેટલું કીધું તું. અરે આવું તમે સોખું કીધું હોત ને તો અમે લગ્ન ન કરે જ કે આ જવું બોલ્યો. પછી એને વેવાઈને જઈને હરિભગત કહે છે તું માન નહીં અમારું લે તારી દીકરી રાંડી. હું કહેતો હતો કે અમારે સાધુ ના પડે છો લે એક સાઈલ ખમી જા, ઉતાવળ બહુ કરી તે એટલે ફળ મળ્યું તને. પછી બોલ્યો કે વાત હજી હળું માન્યું હોત તો સારું થાત કે. આમ છે માટે ભગવાનના સંતની આજ્ઞા શાસ્ત્રની આજ્ઞા ભગવાનની આજ્ઞા ડાયા માણસોએ લોપી ન જોઈ. કારણ કે આજ્ઞા પાળવામાં સુખ છે લોપવામાં નથી, એટલી વાત હૃદયમાં સમજી રાખવી. જો સુખ જોઈતું હોય તો સુખ જ જો જોઈ છે તો પછી આજ્ઞામાં છે. સુખ ધર્મમાં છે અધર્મમાં નથી. ભલે કદાચ દેખાતું હોય લાગતું હોય કે આમાંય સુખ છે પણ એ વાત સાવ ખોટી છે. અને એ અક્ષરધામનું સુખ આ વચનવિધિને સમજી વિચારીને સાંભળે વાંચે ને હૃદયમાં ઉતારે તો એને ચોક્કસ પ્રભુ આપે. માટે આનો અભ્યાસ રાખો અને વારંવાર વાંચી. નિષ્કુળાન સ્વામીએ કૃપા કરીને 23 ગ્રંથો લખ્યા છે. મુમુક્ષુને માટે એક એક ગ્રંથ એ મહામોટો કિંમતી ગ્રંથ છે. એને જરાક જાગીને સાંભળવો તો કલ્યાણ થાય, બીજું કાંઈ નહીં. જીવનું થોડુંક રૂડું થાય ભગવાન સ્વામિનારાયણ રાજી થાય અને મહાદયા કરે, કારણ કે પછી આવો વારે વારે અવસર ક્યાંથી આવે? આ માણસનો દેહ વળી મૃત્યુ લોકમાં, આ જોગ, આ નિષ્કુળાંત કાયમીની ખબર પડી, આ બધી વાત સમજાણી, નિષ્કુળાંત સ્વામી જેવા મહાન સંતના શબ્દો એ આપણા કાનમાં ક્યાંથી? આપણે એનું મહત્વ કાંઈ સમજવાનું જ નહીં, માધ્યમ જ નહીં. આ જગતમાં એક નાશવંત વસ્તુ સારું માણા મરી જાય છે, ઓ નહીં જેવું સાંભળવા સારું થઈને, વાહ વાહ ફલાણા ભાઈ એટલું સાંભળવા સારું થઈને તો એ મરી જાય એટલો મથે જ. આ નિષ્કાન સ્વામીના વચનો સાંભળવાનો આપણને કાંઈ મહિમા માહિતી નહીં. આ હું સાધુ કહે છે, આ તો બધા ભગવાનની હારે ફરેલા અનુભવી સંતો ભગવાનના સુખના, અને એ વાત કરે છે કે ભાઈ અચળ અનંત અપાર આવું પરમાત્માનું સુખ છે, અને એ સુખ તો ભગવાનની આજ્ઞામાં રહેવાથી મળે છે. માટે આજ્ઞામાં રહેવા, જાગવું, સાવધાન થવું, તો ભગવાન પ્રસન્ન થાય. અને આપણા સંપ્રદાયમાં અપાર દાખલા છે, ભગવદ આજ્ઞા લોપનારાને ભયંકર દુઃખો આવ્યા છે, પહેલાય આવ્યા છે, હાલ પણ આવે છે, અને ભવિષ્યમાં આવશે, એમાં ફેર વગરની વાત. માટે ભગવાનના સુખની આશા વાળાઓ પ્રભુનો મહિમા વિચારી પ્રભુના વચનમાં તત્પર થાય, નિયમબદ્ધ વર્તે. મહારાજે તો એમ કહ્યું કે નિયમે કરીને જેવા પંચ વિષયની ઇન્દ્રિયો જીતાય છે ને એવા તો વૈરાગ્ય કરીને નથી જીતાતા, લ્યો જ્ઞાને કરીને નહીં જીતાતા. મહારાજ કે કાનમાં શબ્દ સંભળાતા અયોગ્ય, કાન બીડી લે સંભળાતું જ બંધ થઈ જાય, અને વૈરાગ્ય કરીને વૃત્તિ પાછી ક્યાં છો, કેટલી મહેનત પડે, વળી કે આંખી કરીને રૂપ જોતો આંખી બંધ કરો એટલે રૂપ બંધ થઈ જાય. નિયમ કહેવાય, ન જોવું, ન ખાવું, ન પીવું, ન સાંભળવું, ન અડવું, ન બોલવું, ઝટ જીતાઈ જાય. વૈરાગ્ય કરીને આમ જો આંખી પોળી રાખીને આમ વૃત્તિ પાછી ખેવા જાય, કાંઈ જાય નહીં, શરીર ચોટી જાય. માટે નિયમ, આજ્ઞા, ધર્મ અને સમજીને જીવનમાં ઉતારવો તો ભગવાનનું મહામોટું સુખ આવે. જે સુખને ઉપમા નથી, આવે નહીં એને એ કેવો ઉપમાં, જડે નહીં બીજી જેની જોડ રે. એની ઉપમા કોઈ થાય નહીં, એની જોડ કોઈ જડે નહીં. શોધતા ન મળે સંસારમાં, ત્રિલોકે નહીં તેની તડો વળ્યો રે. ત્રણ લોકમાં એ સુખની હારે કોઈ ન આવે. હો, એ જ વાત નથી સમજાતી કે એવા મોટા ભગવાનના સુખને મૂકીને આ જીવ પાપી શું કામ માયામાં બંધાતો છે, શું કામ માયા હારું ધોડતો છે, શા માટે સ્ત્રી ધન દુઃખના દરિયા છે એનું મનન કરતો હશે. હું ધૂજ સુખ માનીને બેઠો છે, જેમાં સુખ નથી એમાં જ સુખ માનીને એવી જ ભાવનાથી સતત ભજન કરે છે માયાનું. કેમ પ્રભુ પદ પામે? સંતોને શાસ્ત્રો પોકારી પોકારી ના કહે છે કે એમાં દુઃખ છે, એમાં દુઃખ છે, સુખ નથી, સુખ નથી. તોય આ ભાળે, જોવે, બોલે, સાંભળેતા તો હૃદયમાં એને એટલી બધી ચિંતવનની ત્વરા ઉપડી જાય. આહા બોહારું, આહા બોહારું, બહુ સુખ, બહુ સુખ, એવું જ એને માલિક હૃદયમાં મનન થયા કરે. લ્યો, સ્ત્રીનો શબ્દ સાંભળે તો કેટલો ખેંચાઈ જાય, એવો તો એને મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના શબ્દમાં એવો પ્રેમ નહીં જીવને. એટલો બધો નાશવંત સ્ત્રી નરકમાં નાખે એવી એમાં એને હેત, અને સ્ત્રીનું રૂપ જોવે તો આખો ઇન્દ્રિયો અંધકારને જીવ હતો તણાઈ જાય. લ્યો, અને ભગવાનની મૂર્તિમાં એવો તો કોઈ દી ખેંચાય નહીં. ભગવાનની મૂર્તિમાં સુખ નહીં હોય, સ્ત્રીની મૂર્તિમાં સુખ છે, એ સ્વરૂપ જ સુખદાયી છે, ભગવાન સુખદાયી નથી. ઓલું તો નાશવન છે, હાડ માંસ મળ મૂતર શેડા ગડફા પાસ પરુ લોહી એનું ભરેલું છે, અને ભગવાન તો દિવ્ય સદાય કિશોર આનંદમય ઘન ચિદઘન સ્વરૂપ છે, સદાય સુખનું દેનારું, સદાય આત્માનું સાચું સગું, સદાય જીવમાં રહેનારું, જીવનો આધાર એ સ્વરૂપ તો. પણ એમાં લગ્નિ નહીં, આને અજ્ઞાનનો પાર નથી ને એટલે આ કઠણાઈ છે. દેવાનંદ સ્વામી કે આળસ ને અજ્ઞાન તેમાં કામ બગાડ્યું તારું. આળસ ને અજ્ઞાન, સંતો તો એમ કે હજી સમજતો સારું, જો હજી સમજી જા તો કામ થઈ જાય, હજી તક છે, હાથમાં છે બાજી, માંડ આ શરીર ભગવત કૃપાથી પ્રાપ્ત થયું છે, અને જો હાથમાંથી આ શરીર ગયું અને પછી ઢોરનો માણાનો પંખીનો જીવડાનો કાંઈક લખચોરાશીમાં અવતાર આવશે તો પછી કાંઈ થવાનું નથી. આજ્ઞા પાળવાની રહી, ધર્મ નિયમ રહ્યા, ભક્તિ ભજન રહ્યું, બધું ગયું, પછી તો લખચોરાશીના ફેરા ફરવાના, એક પછી એક યોનિમાં જવાનું, ગર્ભવાસની પીડા સહવાની, યોનિ માર્ગેથી વારંવાર જન્મ અને કાળના મુખમાં જવાનું, મરવાનું, જ્યાં હોય સ્નેહ કરવાનો, જ્યાં હોયથી છૂટવાનું. બહુ કઠણાઈ, પાર વગરની કઠણાઈ, જન્મ મરણનું ભયંકર દુઃખ છે. એનો વિચાર કર્યા વગર કોઈને આજ્ઞા પાળવાનું તાન ન જાગે. મનમાં એમ થાય કે ભગવાનની આજ્ઞા લોપશું ને તો જન્મ મરણ ચાલુ રહેશે, પ્રભુ કુરાજી થશે તો આજ્ઞા કોઈ દી લોપાય નહીં. પણ આને જન્મ મરણની બીક નથી, દુઃખથી મારો ડરતો નથી, કારણ કે દુઃખને બહુ ભૂલી ગયો છે. કારણ કે ઘણા વર્ષે થઈ ગયા હોય દુઃખમાં હોય, પછી સુખીઓ થઈ ગયો હોય ને પછી દુઃખની વાત ભૂલી જાય છે. દુઃખ આને ભૂલી જવાય છે, અને ખ્યાલ નથી રહેતો કે આ દુઃખ આવશે જો આગને લોપીશ તો. એટલે ભાઈ આગને લોપેશ, હોંશે હોંશે, આસક્તિથી ખેંચાયને લોપેશ, બીજાની ચડામણીથી લોપેશ, પોતે લોપે ને વળી ઘણા બીજાને હોય લોપાવે, અને સાચા ને જ ખોટું કે એવા તો માયાએ ભમાવી મૂકેલા છે. માટે નિષ્કવાન સ્વામી જેવા સંતના આવા કાવ્યો વાંચીને જીવને સદરસ્તે લઈ જાઓ, નહીતર ફરીને પછી ક્યારે મનુષ્ય દેહ આવશે ને ક્યારે સાચા માર્ગે રહેશું ને ક્યારે અક્ષરધામમાં જઈશું. બહુ વિલંબ થઈ જાય છે ને પસ્તાવાનો પાર નહીં રહે, મરતી વખતે પોક મળીને રોઈશું કે હે ભગવાન, 60, 70, 80 વર્ષની તમે આવી કર્મભૂમિમાં સુંદર મજાનું નર્તન આપીને તક આપી હતી, પણ અમે એ તકને વધાવી ન શક્યા, અમે અમારા જીવનું કલ્યાણ કરી ન શક્યા, અમારે માથે લખચોરાશી, ગર્ભવાસ, નરક, જમપુરી આ બધું એમ નામ રહ્યું. આમ તેદી પસ્તાવો થશે. સમયચર ચેતે એનું નામ ડાયો. જગતમાં કહેવાય છે ચેતતો નર સદા સુખી, હોશિયાર હોય ચેતતો હોય તો એ સુખી, અને માથે વિઘન ના આવે. આપણે તો ગાફલાયમાં માથે માગીને લઈએ છીએ જમપુરી લખચોરાશી. ભગવાનના ભક્તો થયા, પરમાત્માનો આશરો થયો, ભગવાનને જ સુખમય જાણ્યા, ભગવાનને આધારે જીવીએ છીએ, ભગવાનનું કર્યું બધું થાય છે, આટલું જો આપણને જ્ઞાન હોય ને એટલું જો મનાતું હોય ને આસ્તિક બુદ્ધિ હોય તો પરમાત્માની આજ્ઞા લોપન જરૂર હું જ. જીવને ભગવાનનો વિશ્વાસ નથી, વળી પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન નથી, પોતાની એને ખબર નથી. ઉપર ઉપર ઇન્દ્રિયોમાં સત્સંગ, ઉપર ઉપર ધર્મ ને ઉપર ઉપર નિયમ ને આ હેલ્યા હોવ કંઠી નાખીને હવારે સાંલો કરે અને ડબ્બીમાં જ કાઢીને, અને બધા સત્સંગી ટોળા ને ટોળા સત્સંગી મારગળ ખોલીને કાઢ્યો હોય તે કઈ હરખો નીકળે નહીં. કાલ પમદી અમે 4-5 શીબડા સુધારે પણ બધા હેડેલા નીકળ્યા, એ કઈ સારું નમળે, સારું પાકું જોઈને સુધારવી તો હળી ગયું હોય. એમ સત્સંગમાં એવું થાય, હારો હરે હરો જોઈને એનો અનુભવ કરવી તો હાવ હળેલો હોય માલિકર, આમ લાગે હારો પાકી ગયો એવો, માલિકર હળી ગયેલો નીકળે. આનું કરવું હું માટે ભગવાનની આજ્ઞામાં જે મજબૂત વર્તે એ જ હળેલો નહીં, બાકીના બધા હળેલા. અધર્મનો હડો જેનામ ગરી ગયો એ હડેલો જ કહેવાય ને. અધર્મ એ મહામોટો હડો છે, એને જાવાનો દેવો જીવમાં. કોઈ પણ હિસાબે ધર્મમાં રહેવું, જે સ્થાનમાં રહીએ ધર્મ જાતો એ સ્થાન મૂકો, જેના સંગે રહેતા આપણો ધર્મ ચુકાઈ જતો હોય એનો સંગ છોડો, ધર્મમાં રહો, એવો સંગ ખોળી કાઢો કે જેને સંગે આપણે વગર મહેનતે ધર્મ પડે, એવું સ્થાન ગોતી કાઢો જેની જે સ્થાનમાં રહેવાથી જે સંગમાં રહેવાથી આપણે ઓટોમેટિક ભજન થાય ને ઓટોમેટિક નિયમ પડે. ધામમાં જ જવું છે પછી એ જ આદરો, અને ન જવું હોય તો બધું કરવું. ઘણાને આ લોકનો બહુ તાન, પરલોકનું તો 25%, અહીંનું 0.5% હોય. અહીંયા જ હમું નમું ને પોળો જ પડવું બસ, ઉપરની વાત પછી. આવા જીવને ઊંધા ફેર ચડ્યા છે, ગમે એટલું સમજાવો સમજે નહીં. વિષય સારું, સ્ત્રી સારું, ઘર સારું, છોકરા સારું, અઢળક પાપ કરે. ખબર છે મરી જવાના છીએ, કાંઈ રહેવાનું નથી, આ હતાય નહીં ને હસ્યુંય નહીં ને આ કોઈ વાહિલા આપણને કાંઈ ચાર નાળિયેર સિવાય બાંધવા નથી. હડસેલીને ઠોહો મારીને લાકડામાં બાળી દેવાના છે તો એની સારું થાય ને છોકરા સારું થાય ને છોડીઓ સારું થાય ને આવડો બવડો તોડે એ તો ઠીક છે, પણ કેટલું પાપ કરે, દવા સાટે ને દગા કરે ને આપઘાત કરે ને ખોટું બોલે ને મરે ને કેટલું કૂટે જગતમાં. લ્યો ભગવાનની આજ્ઞાને ભાંગી ભૂંસાડીને હાવ હરખી કન્યા કે ચારી કુર્તી, પછી ભગવાન કેમ રાજી થાય? અને ભગવાન જ્યાં સુધી રાજી નહીં થાય ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે પરમાત્માની શક્તિ જે માયા એની સામે થઈને ભગવાનના ધામમાં જાય. એ તો ભગવાન જયારે પ્રસન્ન થાય ને સંતો જયારે રાજી થાય ને ભગવાનને સંત વ્યય કૃપા કરીને એવો સંકલ્પ કરે કે આ જીવથી માયા છેટી જાઓ, અને ભગવાન હાકલ કરે ખબરદાર માયાને, અડીશ નહીં એ જીવને, હવે જીવ મારો છે, તારે માયા થરથર ધ્રુજે, મરી જાય પ્રભુની આંખ ફરશે તો આ જીવને હવે આપણે અડવું નહીં, ભગવાનનો થયો ત્યારે જીવને મેલે. બાકી જીવ એમ ડાપણ કરતો હોય કે મારે શિક્ષાપત્રી પાળ્યા વગેરે અક્ષરધામમાં જવું છે ને મારે ધર્મામૃતની કાંઈ જરૂર નથી તો વયા જાય, આ તો આવ ખોટા પડશે તો શાસ્ત્ર તો. માટે નિજ ડાપણ મૂકી મોટા સંતો જે કહે છે બ્રહ્માનંદ મુક્તાનંદ નિષ્કુળાનંદ ગોપાળાનંદ, આના વાક્યોને હૃદયમાં ધરીએ, વારંવાર વિચારીએ, પોઈન્ટ પોઈન્ટ વિચાર કરવો, શું કરવાનું હોય ને શું થાય છે એનો પલ પલ વિચાર, આડું અવળું તો નથી થતું ને એમ સમજવું જોઈએ ડાયા માણસોએ. કારણ કે ભગવાનના સુખને તો બહુ વખાણ્યું છે, અહો એ સુખ લેવાનું જીવને તાન જ ચડતું નથી. વિષયનું સુખ લેવાનું તાન ચડે છે, એવું વિષયનું સુખ લેવાનું તાન ચડે છે કે એના વિના રહેવાય નહીં એમ, ભાન ભૂલી જાય, સ્થાન ભૂલી જાય, જ્ઞાન ભૂલી જાય, બધું કામ ભૂલી જાય, એટલો વિષયમાં એક લીન થઈ જાય. અને સુખમાં જુઓ તો કાંઈ નમળે, એક એક સુખ પાછળ 10-10 ગણા દુઃખ, કઠણાઈનો પાર નહીં, તોય બસ ઈજ કર્યા કરે, ઈજ કર્યા કરે. એટલો જીવ માયામાં રહબોળ થઈ ગયો છે ને તરબોળ. તે કથા વાર્તા ભજન કીર્તન તો ઉપર જરીક તડકી જેવું થાય, બાકી રહેકી ગયો મેલ કરતો, બેહકી ગયો કે નહીં એમ માયા બેહકી ગયો બોલો. વિષયની વાસના માલકર ગેહકીને ઊંડી ઉતરી ગઈ છે, એક રહ કપડામાં કલર ઉતરી જાય એમ. હવે આગીને પાડ્યા વગર નીકળે કેમ? વિચાર કરીને માણસ પોતાને સુધારવા માંગે ને તો ભગવાન કૃપા કરીને સુધારે કરો, પણ આને સુધરવું હોય તો ને. વળી સ્વામી બોલ્યા છે, મહા મોટું સુખ માની માનમાં મોટા મોટા મૂકી ચાલ્યા રાજ રે, તે તો સુખ મળે છે સેજમાં, સતસંગમાં હિ રહેતા આજ રે. એ ભગવાન નારાયણના સુખને લેવા માટે મોટા મોટા રાજાઓ, 92,00,000 માળવાના ધણીઓ, જેને ઘરે 1600 રાણીઓ, આવા આવા મહા મોટા રાજાઓ બધું છોડીને જંગલમાં જઈને બેઠા ને એવી આરાધના આદરી, ન પૂછો વાત, કેટલી ભયંકર તપશ્ચર્યા, ન સહેવાય ન રહેવાય, ભોગ તરય તડકો તાપ વેઠ્યો. એ ભગવાનના સુખારૂ સ્વામી કે છે કે એવું આજ નથી કરવું પડતું. આજ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી, સ્વામિનારાયણ સહજાનંદ સ્વામિનાએ ઉજળા આજ જ્ઞાનથી, ભક્તિ ધર્મ અને એકાંતિક આ બધો યોગ, એનાથી આજ મોક્ષની બાબત એ તો તરત સિદ્ધ થાય એમ છે. ભગવાનનું સુખ તો સહેજમાં મળે એમ છે. તે તો સુખ મળે છે સહેજમાં, સત્સંગ માહી રહેતા જ રે. સત્સંગમાં રહો, સત્સંગના કાયદામાં જે છે એ સત્સંગમાં છે. બાકી તો સત્સંગમાં બેઠો હોય અને સત્સંગના નિયમ નથી પાળતો, એ કુસંગનો રાજા છે. એ તો સત્સંગની અંદર ગરીને કુસંગના નિયમ પાળે છે ને, એને જમદૂત તો એવો માર છે કે ન પૂછો વાત. હા, કહેવાય સત્સંગી, કહેવાય સંત, ધંધા બધા ડાંકુના, એને મારી મારીને તોડી નહીં નાખે તર શું થાય કહો. એ તો એ મૂર્ખ છે, એને ખબર નથી કે આ શાસ્ત્રમાં લખ્યું ખોટું નહીં થાય. પણ જેના જીવમાં શાસ્ત્ર સત્ય મનાય છે, આસ્તિકતા છે, એને તો ખબર છે કે આ દેહમાં છીએ ને ભગવાન હમણે કાંઈ કરતા નથી, પણ જે દી હરીને હિસાબ દેવાનો થશે તે દી પેશાબ થઈ જાય, તે દી કોઈ હગો નહીં થાય. ત્યાં બધા એને એકલાને ભોગવવા પડશે. જેટલી ચોરી, જેટલા દગા, જેટલા પાખંડ, જેટલા દંભ, જેટલું પાપ કર્મ વ્યભિચાર, બધું એને માથે તેથી લઈ લેવાનું. બધું રતી રતીના લેખા લેશે, છૂટક્યો નથી. વાત એટલી જ કહેવાની છે કે હો, એવા દુઃખમાં જવાની શી જરૂર છે. એ દુઃખમાં જવું એ આપણા હાથની વાત છે, અને ભગવાનના સાનિધ્યમાં રહીને પરબ્રહ્મ પરમાત્મા જીવના કારણ આપણા અંતરયામી નારાયણને રાજી કરવા એની સેવામાં રહેવું એ પણ આપણા હાથમાં છે. બે વાનું આપણા હાથમાં છે, જે કરો તે થાય. જપવું આપણા હાથમાં છે, એનાથી સફરજનને શીકું સુધારીને ખાવ તોય આરણ કોકના પેટમાં ગાલીને ખૂન કરો ને તોય થાય. બે બને એમ આજ મનુષ્ય તન ભારત ભૂમિમાં સુંદર આ પૃથ્વીમાં, અને વળી વચનામૃત શિક્ષાપત્રી સત્સંગી જીવન જેવા મહાસદ ગ્રંથો આપણા હાથમાં છે. શું ન થાય આજ માણસ ધારે કરે ભગવાન રાજી કરવા, ઘસી મારે દેહને પ્રભુ રાજી કરવા. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, તમામ ઇન્દ્રિયો, શરીર, તમામ સંબંધી સગા વાળા, તમામ પદાર્થ વગેરે તમામને ભગવાનની સાથે જોડી દે, મોક્ષ કેમ ન થાય, ભગવાનનું સુખ કેમ ન આવે. બધું થાય, પણ આ તો ભગવાનનું ઠબ કરીને લઈ જાય, એમાં ક્યાંથી ભગવાનનું સુખ આને આવે. લ્યો આવા છે જગતમાં જીવાય છે, માટે ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે સુંદર આ અવસર આવ્યો છે, એને જવા ન દેવો. વળી સ્વામીએ તો બહુ દયા કરીને એમ કહ્યું, તે તો સુખ મળે છે સહેજમાં, સત્સંગ માહી રહેતા જ રે, જરૂર જાણજો જન જીવમાં. એ સુખ આ સત્સંગમાં ભગવત કૃપાથી સહેજે સહેજે અહો એની મેળે મેળે મળે. લ્યો શું સત્સંગનો દિવ્ય પ્રતાપ છે. ઘણા માણસ હજી સત્સંગ કરતા નથી, સમજતા જ નથી. સત્સંગ કરો, હર્યા ફર્યા કરે સત્સંગમાં, બસ બાયડી છોકરા ઘર ખેતર ને વાડીને પૈસા, બસ આટલો સત્સંગ. સાધુ પાસે જવું, ઘડી વગડી બેહવું, કલાક બે કલાક બેહવું, કઈક મંદિરની કઈક સંતની થોડી ઘણી સેવા કરવી, આમાં સમજે જ નહીં. ખોક સેવા કરતો હોય એને એમ કે હું આળા ઘરનું કરતો નથી, પરનું કર્યા કરે છે. ઓછો બજારો કે પરનું ક્યાં કરો છો, મંદિરનું કરું છું. આ કે હવે નહીં ભેળ્યો હોય મંદિરનું હોય, ક્યાં સુધી કરવાનો હતો. આવું બોલે મૂર્ખાઈ નો તો પાર જ નહીં. અને હરિભગતનો દાંડિયો, અમે જૂના હરિભગત, અમે પરિષદીનું કુળ. લ્યો આખો કાટ ખાઈ ગયો સત્સંગ ને પરિષદીનું કુળ, એને કેવું હોય શું. આપણે મંદિર આવે અઠવાડિયે, એમ એ પરિષદીના
લ્યો આવા નવા પરિચયજીના બીડીયું શું કે પાછા મેં આના વંશીના ને મેં આના વંશીના ને મેં આના વંશીના હું પણ તમને બધાને કરે હરિભજન કરાય હરિનો બીજો કોઈ હરિનો નહીં કુળને શું કરવાનું ભજન ન કરે તો અને મહારાજે શોખવાડી કરી મહારાજ કે એના કુળનો હોય કે પરનો હોય જેને ભગવાનના ભક્તમાં હેત છે એનું કલ્યાણ થાય ભજનાવદમાં પ્રશ્ન આવ્યો કે હે મહારાજ એમ કહેવાય છે કે જેના કુળમાં એક ભગવાનનો ભક્ત થાય એના 71 પર્યા તરે ત્યારે એના કુળમાં જ ઘણા ભગવાનને ભગવાનના ભક્તના દ્વેષી હોય તેનું કલ્યાણ થાય મહારાજ કે જરાય ન થાય શું ફગ્ગો દીકરો હોય ને તો એના બાપના પુણ્ય કરીને એનું કલ્યાણ ન થાય કારણ કે એના બાપનો દેશી હોય એનો બાપ ભગત હોય ને આવડો રાક્ષસ હોય એના બાપને ગાળ્યું દેતો હોય કાંઈ એનું થાળું કલ્યાણ થતું છે મહારાજે ના પડી હેત હોય તો થાય માટે ભગવાનના ભક્તોને પોતાનું જો કલ્યાણ કરવું હોય સત્સંગ કરો એ કીધું તે સુખ મળે છે આ સહેજમાં રહેતા સત્સંગમાં સત્સંગમાં રહેતા રહેતા સહેજે સહેજે સુખ મળે અને શું ઉદ્ધવ સંપ્રદાયની રીતિ દુનિયામાં ક્યાંય આવો રૂડો સંપ્રદાય નથી ભગવાન સ્વામિનારાયણ જેવા સર્વોપરી ભગવાન નહીં સ્વામિનારાયણ સંત જેવા સર્વોપરી સંત નથી પૃથ્વી ઉપર એકવાર ફરીને આવે આખું જગત પછી એને ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાને જે મોક્ષની રીતિ જે ધર્મ નિયમ જે આમ ચોખવટ પૂર્વનો જે જ્ઞાન ને જે બધી વાત કરી છે એવી તો કોઈને આવડીએ નથી કોઈ કરીએ નથી એટલું બધું સચોટ દુનિયામાં મંદિરોનો તો પાર નથી પણ ઉદ્ધવ સંપ્રદાયના મંદિરો જેવા ક્યાંય મંદિર નહીં ઉદ્ધવ સંપ્રદાયની મૂર્તિઓ જેવી ક્યાંય મંદિરમાં રૂપાળી મૂર્તિઓ નહીં ઉદ્ધવ સંપ્રદાયની સેવા જેવી ક્યાંય સેવા રીતિ નહીં દર્શનનો સુંદર સુખ એવું ક્યાંય નહીં હવે દરેક મંદિરે સભા મંડપ કથા વાર્તા કાયમ થાય વળી ચેષ્ટા બોલાય પાંચ ટેમ આરતી થાય ધૂન કીર્તન થાય આવું તો કાંઈ નથી બીજે તો આરતી થાય ને જય નારાયણ હવે હાલતા થાય કાંઈ નમળે નહીં કથા નહીં ચેષ્ટા નહીં વાર્તા નહીં નિયમ નહીં ધર્મ કાંઈ નમળે અને આ તો સહેજે સહેજે ધર્મમાં રહેવાય સહેજે સહેજે ભજન થાય 500 વાર ધૂન થાય 500 વાર કથા થાય હરિભક્તો સાંભળે કથા કરે અને વળી મંદિરમાં સંતો રહે સ્ત્રીધનના ત્યાગી આવી વાત તો પૃથ્વી ઉપર ક્યારેય નહોતી અને મહારાજ તો એમ કહેતા હતા આ સાધુને આ નિયમ હું તો અક્ષરધામ જ લઈને આવ્યો મહારાજ કે એવી રીતિ મારે ચલાવી છે જીવના કલ્યાણને માટે શાસ્ત્રમાં વળી શોધતા હોય કે વળી ન હોય કે ત્યાં સુધી વાત કરી મહારાજે તો અને ભગવાન નારાયણે તો એટલું બધું આપણું કલ્યાણ કરવાનું તાન કે ન પૂછો વાત પણ આપણે જાગી તાર ભગવાન કલ્યાણ કરે ને થોડાક જો જાગ્રત થાય તો કલ્યાણ થઈ જાય એવી ઊંઘ સડી છે ને માયાની જગાતું જ નહીં લ્યો માયા બહુ જબરી છે માયાનો ઠરાવ છે જાતો દીકરો ક્યાંથી ધામમાં રે મારા કાં તો રૂપમાં બાંધે ને કાં તો પરસ્યમાં બાંધે ને કાં તો શબ્દમાં બાંધે ને કાં તો ગંધમાં બાંધે ને કાં તો રસાસ્વાદમાં બાંધે મચેડી ઝીકીને ગમે એમ કરીને માયા એનામ રાખે અને જીવો આંધળા ધામણા જેવો છે ખાડામાં પડે હેરાન થાય દુઃખી થાય તો ભાગે નહીં ભાગતા ન શીખે લ્યો ગીરના ઘેટા જેવો ગીરનું ઘેટું સરતું હોય ને તો વાંહીથી આવીને વાઘણ ખાઈ જાય અડધું ખાઈ જાય તો એ સરસેર જ કરે એમાં જીવને માયા ઠમઠોરે ખાય ઝીકે હેરાન કરે રોવડાવે દુઃખી કરે માંદા પાડી દે પાપ કરાવે કેટલું કરાવે ને તો એ માયા માયા જ કરતો હોય લ્યો કોઈ ભાન જ નહીં કે આ બધું દુઃખદાયક છે એવી તો મલકર ચટકી લાગે છે ને એને કે આ બધું ખતરનાક છે ભગવાનની સ્વરૂપ મૂર્તિ સિવાય આમ જનુન કે હુરાતન સડતું નથી જીવને તો હમણાં માયા ભાગે તો ભગવાનનું બળ લઈને મંડે ને કે હે મહારાજ આ તમામ પાપથી બચાવો તો ભગવાન કરે સુંદર મજાનો નિર્લેપ, ક્યાંય બંધાય નહીં એવું કરે. છોકરા ગાંડા કરે ને બૈરું રોજ બે ચાર ગાયડું દેવું બનાવે, ક્યાંય હેત જ થાય નહીં. આવ ઠાકોરજીની સંપૂર્ણ દયા, શું હેત કરે, હેત કરો હરિમાં. પણ તોય જીવને હેત ટળતું નથી. છોકરા મારે, હેરાન કરે, ગમે એટલી રંજાડ કરી આવે, તોફાન કરી આવે, કોકને ધમ ઢોરી આવે, પૈસા ચોરી આવે, તોય છોકરામાં હેત ન ટળે. મારો દીકરો એમ કે ભાવ ડાયો, તારો કપાળ ડાયો, તોલામ મારજે લાકડી, તો ખબર પડશે. જીવને કેટલી આસક્તિ થાય છે, અનહદ આસક્તિ. ન પૂછો વાત. અધર્મને પણ ધર્મ માને, અન્યાયને ન્યાય માને, ખોટાને સાચું માને, અસાધુને સાધુ માને, કઠણાઈનો તો પાર નહીં. કારણ એ છે કે જીવને માયાનો પટ લાગ્યો છે. કાલે ચોટી ગઈ, સાચી વાત સાંભળવા છતાં, મનાવવા છતાંય કરી શકતો નથી, એનું ભયંકર પાપ છે. અને મહારાજે વાત કરી અસદ દેશ કાળા દીકે કરીને, એને એવા ભયંકર દુષ્કૃત કર્મ થયા છે, એનો એના જીવમાં પાશ લાગ્યો. એટલે સાર અસારને જાણે છે, છતાંય અસારને છોડીને સાર ગ્રહણ કરી શકતો નથી. ખબર છે કે આ ખોટું થાય છે, આ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, તોય ખોટું છોડીને સાચું કરી શકતો નથી. ઘણાય માણસો જાણે છે કે માયામાં દુઃખ છે, માયા હેરાનગતિ કરે છે, ઉદ્વેગનું કારણ છે હેરાનગતિ, ને આમાં કોઈ ન કહેવાય એટલા અપરંપાર કષ્ટ છે, તોય પણ માયાને મેલીને મોહનવરને પકડી શકતો નથી. જાણે છે કે સ્ત્રી માં બાપ સગાવાલા સ્વાર્થી છે, દુઃખદાયી છે, હેરાન કરનારા છે, લૂસી સૂસી લેનારા છે, ઝંપરીને ધકેલનારા છે, તોય પણ એને છોડીને પરોપકારીને સુખદાયક એવા સંતોનો સહવાસ સંગ કરી શકતો નથી, ન કરી શકે. જિંદગી આખી બૈરા છોકરા ભેળો રહીને એક અરસ માયામાં રહે, પણ પાંચ દિવસ સાધુ ભેળો રહીને જીવના કલ્યાણનો ઉપાય કરવો હોય તો એનાથી ન થાય. ચાર પાંચ દિવસે તો રાડી નાખી જાય, ઘર ઘર મલકે માંડે થવા. અને વાત અક્ષરધામમાં જઈને બેહવાની કરે, અમને તો બહુ દાંત આવે. મહારાજ વખતે તો એવા હરિભગત હતા, સમયો પૂરો થાય ને મહારાજ કે ઘરે જાઓ તો કોઈ જાય નહીં. મહારાજ કહેવા તમારે ઘરે જાઓ, બૈરા છોકરા ઢોર ઢાંકર ખેતીવાડી ઘર બધું સંભાળો એમના પડ્યું છે, ને એમ વાત કરે તાંખીમાંથી આંહોડાની ધાર થાય, ઘરે હું જઈને કરીશું. આ સત્સંગ, આ ભગવાન, આ સંતો મૂકીને ઘરે કોની હારું જઈશું, કોણને આપણું છે એમ થાય. આને તો છૂટા કરો, ને જેમ બળજા ગામ ભણ્યા સાંજે ભાગે એમ ભાગે. જબરજસ્ત ખેંચાણ છે, એમાંથી નીકળે કોઈ ડાયો હોય, વિચાર કરે અક્ષરધામમાં જવું છે, પામવું છે પરમ આનંદ. બહુ જન્મ લગતો હશે ગર્ભવાસને આડા અવળા ફેરા માર્યા, પણ હવે તો ભગવાન નારાયણ પાસે જવું છે, ક્યાંય જવું નથી, અને ભગવાન સિવાય કાંઈ જોતું નથી. આમ જ હજર ઠરાવ જો ચિત્તમાં કરી નાખે ને એકવાર, પછી મનને માયા આંસકા નાખ્યા કરે. ઠરાવ કર્યો એને કોણ ફેરવે, ભગવાન ભલે સાધુ ભલે સહાય કરે બધાય, આપણે મજબૂત હોય તો બધાય પડખે સડે આપણી, આપણે પોલા તો કોણ પડખે સડે, દબાઈ મરે પડખે સડે એ રીતે. માટે ભગવાનનું બળ લઈને ખરેખરા મજબૂત થવું, મહારાજ મેળવવા માટે, બીજું મેળવવા નહીં. બીજું મેળવવા માટે તો જગતમાં ઘણાય ડાયાને હોશિયાર છે ડાંકુઓ, પણ પ્રભુ મેળવવા માટે જે થવું તૈયાર, એ જ સાચો સત્સંગી સુરવીર કહેવાય. અને ભગવાન કૃપા કરે, આજ સહેજમાં ભગવાન મળે, સહેજમાં સુખ મળે, સહેજમાં પાપ બળે, સહેજે સહેજે કામ થાય છે. સ્વામિનારાયણ ભગવાનની કૃપા, આજ ભગવાન કૃપા સાધ્ય છે. અમીમય દ્રષ્ટિ પ્રભુની આજ આ સત્સંગ ઉપર વરસે છે, કોઈ જીલે. જડીએ તે બ્રહ્મરસ વરસતો રે લોલ, જીલે ને જીલાવે વસંત, શ્રીજીના સ્નેહ મને સાંભરે. પૂરણ સુખને જ્યારે પામીએ ત્યારે જાજી કરવી જતન રે. પુરાણ સુખ જયારે પામવું હોય સ્વામી કે જાજી જતન કરો. પુરાણ સુખ 100% જેને સુખ કહેવાય છે, ચિદઘન બ્રહ્મ ભગવત સ્વરૂપ નો જે મહા આનંદ, એ આનંદ જો જોતો હોય નિષ્કુળાન સ્વામી નો મત, ત્યારે જાજી કરવી જતન રે. જતન કરો. બૈર્યા છોકરા હાલતા ચાલતા ભટકાઈ પડે છે એમ ભગવાન ન મળે, વિષય મળે છે એમ ભગવાન ન મળે. વિષય તો મળવાના જ, જ્યાં હોય ને ભટકાવાના. એ તો બધી કોઈ આટા જ મારે. લ્યો કોણ નવરો થયો એમ, પણ ભગવાન એમ રસ્તા નથી પડ્યા. અને મહારાજે કીધું વિષયનું સુખ જોતું એમાં જપ તપ વ્રત કાંઈ નહીં કર્યું જોઈએ. એ તો જ્યાં જન્મ લે છે ને ત્યાં એને મળવાનું જ, એમાં કાંઈ તપ વ્રતનું કારણ નથી. પણ ભગવાન મેળવવા એ મહા દુર્લભ છે. ભગવાનનું દુર્લભપણું જીવ જાણે કહો, પ્રભુ ક્યાંથી મળે, એની કથા ક્યાંથી, એની વાતો ક્યાંથી, એનું કીર્તન ક્યાંથી. ધન્ય ભાગીશાળી હું, થાય એટલું કરી લો એમ. એક પળ પ્રભુ કોઈ ભજે તો બ્રહ્માંડ જેટલું હોનું કમાય, માણસ લોભ કેમ ન લાગે. કોઈ કહ્યું કે એક પળ કોઈ સ્ત્રી સંભારે અને બ્રહ્માંડ જેટલું હોનું મળે, તોય મરી જાય સંભારી સંભારીને, દસ્યું નાખી નાખી મરી જાય. ઘણા તો ગાંડા થઈ જાય, માર ખાય, કૂવામાં પડે, સરો ખાય, ખૂન કરાય. આ કેટલી ધમાલ થાય, વિષય સારું થાય, કોઈની શાંતિ નહીં. આખા બ્રહ્માંડના જીવ વિષય માટે બળે બિચારા રાત દાડો. ક્યાં મળે, ક્યાં મળે પૈસા, ક્યાં મળે સ્ત્રી, ક્યાં મળે છોકરા, ક્યાં સારો શબ્દ મળે, ક્યાં સારું રૂપ મળે, કેમ નાકને આનંદ થાય, કેમ જીભને આનંદ થાય, કેમ આ સાંભળી સુખમય બને. એની સારું થઈને તો ઉકળાટ વેઠે છે, નો પૂછો વાત. એટલો કોઈના હૃદયમાં એવો ડંખ નથી લાગતો કે આંખનું, કાનનું, નાકનું, જીભનું કાંઈ સુખ જોઈ જ નહીં. સુખ જોઈ ભગવાન સ્વામિનારાયણનું મહા સ્વરૂપ આનંદ, આત્મામાં રહેનારું જે ભગવત સ્વરૂપ, બસ એના જ સુખે આત્મા સુખ્યો થઈ જાય. બાકી કોઈ વિષયનો સંબંધ નહીં. જે ઇન્દ્રિયોની વૃત્તિની વિષયની વાસના જીવમાં ખૂંચીને રહી છે એનાથી ઉખેડી નાખી અને મહારાજની મૂર્તિમાં સદાય સુખમય રહેવું, આવું કોઈને તાન ચડતું નથી. એ વાત કોઈને ગમતી નથી. મોટી મોટી વાતો, મોટા મોટા બણગા મારો તો કહેજો વાહ વાહ ભારે સરસ થયું. લ્યો એ મલેરિયા આવે, આમાં ઊંઘ આવે. પૂરણ સુખ ને જ્યારે પામીએ ત્યારે જાજી કરવી જતન રે, સદાય રહીએ એ સાચવતા. સદાય સુખ ને સાચવતા રહો, જેમ રાક સાચવે રતન રે. જરૂર જાણજો જન જીવમાં, જેમ રાક રતન સાચવે એમ આપણે ભગવાન નારાયણની મૂર્તિને આત્મામાં સાચવવી. પ્રેમાનંદ સ્વામી જેવા સંતો કેવું બોલે છે, નહીં દેવો જાવા રે, નહીં દેવો જાવા રે નાથ તમને આખલડી માંથી, નહીં દેવો જાવા રે, નહીં તમને જવા દો એમ કે. જતન કરીને મારા નેણામાં રાખું. કેટલાય સંતોને ભગવાન શ્રી હરિ વાલા હશે, આપણું તો મગજ કામ ન કરે, પ્રભુ વિના એને પળ ન રહેવાય. રાજે ચરણે લાંબી ઉર્ધ્વ રેખું રે, હું તો ધ્યાન વિના એને દેખું રે. બ્રહ્માનંદ કહે જન્મ ધન્ય લેખું. ભગવાનના ચરણની ઉર્ધ્વરેખા વગર ધ્યાને મને દેખાય ને સ્વામી કે એ ઉર્ધ્વરેખા દેખાય છે, એટલે જ હું મારા જન્મને ધન્ય માનું છું, સફળ માનું છું. અને આપણને તો બીજું ત્રીજું અખંડ દેખાયા કરે ને, સાંભળ્યા કરે ને, ભૂંડા સપના આવે ને, ભૂંડા ગાઢ થાય, ભગવાનની મૂર્તિ ક્યાંય વહી જાય ને બીજે ત્રીજે ક્યાંય વિચારમાં સડી જાય, તોય પાછું એમ માનતા નથી ધિકાર છે મને એમ. તોય આપણે ધન્ય માનીએ છીએ, ધન્ય છે મને. માલપુડા શેરા ભજીયા મૂકી અને ડોડો ને ડાળ ખાતા તો એ કહે છે ધન્ય છે મને. લ્યો આવો જીવ ડાયો. માટે બુદ્ધિ ભગવાન શ્રી હરિ આપી હોય તો એનો મોક્ષ માર્ગે પ્રયોગ કરી અને પ્રભુને મેળવવાની મહેનત કરવી. સદાય રહીએ એ સાચવતા. આ સત્સંગ મળ્યો છે, આ ભગવાન મળ્યા છે, સંત મળ્યા છે, ભગવાનની મૂર્તિ મળી છે, સદાય રહીએ એ સાચવતા. અમે કીધું મહા મોંઘો સત્સંગ, મહા મોંઘો સત્સંગ મળતો નથી. એને મૂકીને રખે ડાપણ દોડતા રહે, કઈ ડાપણ દોડતા નહીં, નહીં તો દુઃખનો અંત નહીં આવે. વળી બોલે છે ગાફલ પણે જો ઘણું ઘરમાં, જોતા જોતા થઈ જાય જાન રે, માટે પ્રમાદ પણો પારા હરે, સદાય રહેવું જો સાવધાન રે, જરૂર જાણજો જન જીવમાં. ગાફલાય ને આઘી કાઢો, ગાફલાય ને ઘરમાં ન રાખશો. ગાફલાય ભયંકર જીવનો શત્રુ છે, જીવને હેરાન કરવામાં મહા મોટો ડેન્જર તત્વ છે. ગાફલાય જેના જીવનમાં ગરી ગઈ એ કરોડ જન્મે ધામમાં ન જાય. અને હજી સુધી આપણે ધામમાં નથી ગયા એનું કારણ એ ગાફલાય જ છે. કાંઈક ને કાંઈક ગાફલાય કરી જ હોય, કાંઈક ને કાંઈક ભૂલ કરી જ હોય, કાંઈક આળા કરી હોય, કાંઈક અજ્ઞાન કર્યું હોય, કાંઈક ને કાંઈક આસક્તિ કરી બેઠા હોય, કાંઈક ને કાંઈક બંધાઈ ગયા હોય. જાણીએ વિચારીએ સતાય, લ્યો ન જવાનું જોઈને, ન ખાવાનું ખાઈ, ન હૂંઘવાનું હૂંઘીને, ન અડવાનું અડવીને, ન બેહવાનું એની બેહવી, ન વાતું કરવાની એવી વાતું કરવી, ન બોલવાનું બોલવી, કાંઈક ને કાંઈક ડખો કરીને બેસી ભગવાન સિવાય ન, પછી આ ગાફલાય કહેવાય ને બીજું શું કહેવાય. ન ઉઠવાનું હોય ત્યારે ઉઠવી, ઉઠવાનું હોય ત્યારે હુઈ જઈએ. આપણી ઊંધાઈનો તો પાર જ આવે એમ નથી. અને જો સીધા થયા હોય તો ભગવાનના ધામમાં ન ગયા હોય. કોઈ દી ભગવાન ને ભગવાનના સાધુ આગળ પાછા નિષ્કપટ થયા નથી. કાંઈક ને કાંઈક દંભ ને કાંઈક ને કાંઈક દોડ ને કાંઈક ને કાંઈક ડબ્બીને જ બેઠા હોય. થોડું ઘણું ઘરનું તો હાંક્યા જ કરીએ, સત્સંગમાં હોય બહાર હોય, સ્વભાવ તો હેઠા મેલવાના જ નહીં. જીવ એટલે જાતનો જીવ જ, એને મુક્ત થતા કેટલી વાર લાગશે. સુધરવું ખરેખરી જયારે અંતરમાં દાય ચડી જાય, સ્વભાવ ઉપર ને દેહ ઉપર, અંતકરણ ઉપર, ઇન્દ્રિયો ઉપર, તારે જીવને સાધુની વાણી મીઠી લાગે અને ત્યારે વિષયનું ખંડન ગમે ને ત્યારે સ્વભાવ ઉપર દાય ચડે ને પછી સ્વભાવની ઉપર ટાળવા ઉપર દાય જ હોતો છોટી પડે ત્યારે સ્વભાવ ઘણા વર્ષે ટળે, વાસના ટળે. મહારાજે કીધું છે સ્વભાવ ટાળો ને વાસના ટાળવી માં કઠણ છે. સ્વામિનારાયણ ભગવાન કઠણ બોલ્યા એટલે જેવું તેવું તો હોય જ નહીં. વિચાર કરો, સપટીમ હોપારી સોળી નાખતો હોય ને એમ કે આ બધું આ વસ્તુ કઠણ છે તો સમજી લેવું કે કઠણ જ હોય. માટે સાવધાન થવું. ગાફલાય છોડો, બધાય ના પાડે જ ગાફલાય ન રાખશો, ગાફલ ન રહો, સાવધાન. નિયમ પાળવામાં, ધર્મમાં, જ્ઞાનમાં, સત્સંગમાં, કથામાં, વાર્તામાં, કીર્તનમાં, પૂજામાં, જાગવામાં, હુવામાં, વાંસવામાં, બસ સાવધાન. ભગવાન મય, બીજું ગરવા ન દેવું. માટે પ્રમાદ પણ પરહરે, સદાય રહેવું જો સાવધાન રે. પ્રમાદપણાનો ત્યાગ કરી સદાય સાવધાન રહો. કારણ લાભ લભ્યને લય કરે, બેઠા છીએ બેપરવાઈ રે. સ્વામી સહજાનંદ સેવતા, કસર રહી નથી કાંઈ રે, જરૂર જાણજો જન જીવમાં. સહજાનંદ સ્વામી મળ્યા, હવે કસર કાંઈ નથી રહી. કે કેટલી સ્વામી અદ્ભુત વાત કરે. પંચ વિષયનું સુખ કોઈથી મૂક્યું મુકાય નહીં, પણ ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન ભજન ને કીર્તન કરે અને પંચ વિષય અડે નહીં. કેટલી અદ્ભુત વાત છે. સાચો થઈને કોઈ સહજાનંદને શિર અર્પે એની ભગવાન રક્ષા કરે, ભગવાન એને બચાવે, નથી જવા દેતા માયામાં. સોંપાઈ જાય એકવાર, ભગવાન તમારો શું, કાળજામાંથી રાડ નાખી નારાયણના પગમાં પડે, સંભાળજો આને. હવે પ્રેમાનંદ સ્વામીએ કહી દીધું કે મારો કે તારો સમરથ અંતર જામી, મેં તો તેરે બિરુદ્ધ ભરોસે બહુ નામી. ભગવાન સંભાળી લેશે.
લાભ લગન લઈ કરી બેઠા છીએ બે પરવાઈ રે.
બહુ મોટો લાભ મળ્યો છે પણ બે પરવાઈ તો આવી ગઈ છે. હવે આપણે હું વાંધો છે એમ ગાફલાય, ગાફલ હેરાન થઈ જાય ગમે એવું મહાન હોય તોય.
સ્વામી સહજાનંદ સેવતા કસર નહી નથી કઈ રે.
વાત ચોક્કસ છે, પ્રભુ મળ્યા છે, ઉપાસના રડ છે, બીજી કસર નથી. કસર હવે આપણે ઊભી કરીએ થાય,
માટે ભગવાન ભજવામાં, વાસના ટાળવામાં, નિયમ ધર્મ પાળવામાં મહાસુરવીર ને સાવધાન રહેવું, કોઈથી બીવું નહીં. મહારાજ કે લઈને હાલ્યા જવું,
શિક્ષાપતિને પૂછીને જ કામ કરવું, બીજા ત્રીજા અગડિયા બગડિયા કે તગડિયાનું કાંઈ સાંભળવું જ નહીં. શિક્ષાપત્રીમાં ના એટલે ના, શિક્ષાપત્રીમાં હા એટલે હા. આપના પંથ આગળ લઈ જાઓ, બસ. પાળવું નથી એમ કે છે કે ન પાળો તો હાલશે એને હું. માટે વિચાર કરીને મોક્ષને માર્ગે સાવધાન સુરવીર થવું.
ભગવાન સ્વામિનારાયણની જેને સેવા ભજન કીર્તન કર્યું એના ભાગ્યનું વર્ણન થાય એમ નહીં. વિષયનું સુખ કોઈને મૂકે નહીં. થોડી નિષ્કવાન સ્વામી કે ઉપર જતા અંત ન આવે, જ્યાં લગી ભીતર માહી ભાવે, એ સુખ વાકીના ખ્યો સંત આપે, સ્વામી સહજાનંદ પ્રતાપે.
એ સુખને વાકીને કાઢી નાખ્યો સંતોએ, સ્વામી સહજાનંદના પ્રતાપે.
ઘોર કળીમાં ભગવાન સ્વામીને હજારો પુરુષોને બ્રહ્મચર્ય પડાવે એમ નહીં, હજારો નારીઓએ બ્રહ્મચર્ય પાડ્યો, અણી શુદ્ધ બ્રહ્મચર્ય ઘોર કળીમાં. એ પ્રતાપ પુરુષોત્તમ નારાયણનો છે. લગ્ન થયા હોય અને પહેલે જ દિવસે એકાંતમાં નરનારી એમ બોલે, તું મારો ભાઈ ને હું તારી બહેનની જિંદગી આખી સાંખ યોગ પાળે, આવું આ સંપ્રદાયમાં બન્યું છે. ઘણી જગ્યાએ ઉઘાડા બાણાના દાંપત્ય ચાલુ થયા ઉદ્ધવ સંપ્રદાયમાં. શું એના જીવન હશે? સાધુ થઈને તો બ્રહ્મચર્ય પાળે તો સમજ્યા, સ્ત્રી પુરુષ ભેગા રહીને બ્રહ્મચર્ય પાળે આખી આખી જિંદગી. એકાબીજાનો છેડો એકાબીજાને અડી જાય તો અપ્પા કરે, બે બે ની ચાર આંખ ભેળી થાય તો અપ્પા કરે. આમ પ્રભુ પ્રસન્ન કરવા માટે જીવન જીવા સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે. એના ઉપર ભગવાન રાજી થયા.
એવાને પ્રભુ તેડવા આવે, આપણે કાંઈ કરવું નહીં, જય ઠાકોરજી ધામમાં લઈ જાય. ઠાકોરજી આવ નવરા, ભગત થાય તો લઈ જાય, ભક્ત પણ માલકર કરવા દેવું નહીં. ઉપર ઉપર ભગત, કપાળે તિલક સાંડલો એટલા ભગત ન્યા, ગલામ કંઠી એટલા ભગત ન્યા. બાકી મંદિર જઈને ઉપર ઉપર વાતો કરી સ્વામિનારાયણ ભગવાન, એ ભગવાન બહુ સારા બહુ મોટા મળ્યા. એટલે એ સત્સંગ તળિયે જોવો તો કાંઈ ન મળે. શું જૂનો કૂવો ખોદ્યો હોય ને જૂનો, પછી વરસાદ આવે એટલે કૂવો ભરાઈ જાય માથા સુધી, એટલે હવને એમ થાય ઓહો ડેકા દેશ પાણી તો બહુ છે, મૂકી દઈ દસ ની સંભર છે, ઉડશે નહીં. પણ એ ખબર છે એ તો ઉપર ઉપરું ભરાયેલું છે, ને બે કલાકે પૂરું થઈ રહે. માલકોટ થોડું દાર કનેક્શન છે, કાંઈ માલકોટથી તળિયે જ પાણીનો ધોધ નથી સૂચ્યો. એમ જીવને તળિયે જ કાંઈ ન મળે, ભગવાન કે સત્સંગ કે સાધુ કે મહિમા કે ધર્મ કે નિયમ કાંઈ નહીં. ઉપર ઉપર કોકની ભીએ બધું થતું હોય એમનામ, એટલે ઉપર સોટિયા હું એનું કલ્યાણ થાય એ તો કહો. માલકર વાસના જેમ ભૂવો ધૂણે એમ ધૂણતી હોય, ભગડા ઘટી બોલાવતી હોય એમ નહીં. સાચા સત્સંગી થવું, ભગવત સ્વરૂપને ધૈયે ધારી, ધર્મ નિયમ પાળી, શ્રીજીને રાજી કરવા, અને ભગવાનનો અને ભગવાનના સંતોનો ભક્તોનો મહિમા સમજવો, દિવ્યપણું લાવવું, તો જલ્દી માણસ દિવ્ય થાય ને વાસના રહિત થાય. વળી સ્વામી બોલ્યા કે સદા રહેવું મનમાં મગન થઈ, કેદી એન માનવું કંગાલ રે. સદાય મગન રહો, કંગાલ પોતાને ન માનશો. ભગવાન મળ્યા, સંતો મળ્યા, શા માટે કંગાલ માનવું? હવે કરવા માંડવાનું આપણે. નિષ્કુળાનંદ કહે નીલકંઠ મળે, થયા છીએ નિર્ભય નિયાલ રે. સ્વામી કહે છે ભગવાન મળે આપણે નિર્ભય અને ન્યાલ થઈ ગયા છીએ. નીલકંઠ મળ્યા, અક્ષરધામ ના ધામી મળ્યા, સર્વના અંતર ધામી મળ્યા, સર્વના સુખ ની ખાણ એવા ભગવાન આપણને મળ્યા. હવે કંગાલ શા માટે રહેવું? સાવધાન થઈને એની ભક્તિ કરીને મૂર્તિને અંતરમાં લઈ જવી. જે અંતરમાં વાસના, સ્ત્રી, ધન, કુટુંબ, પરિવાર, માલ, મિલકત, બીજું ત્રીજું પંચ વિષયના ડખા બખા છે, ત્યાં ભગવાન લઈ જવા, ભગવાનને ત્યાં રાખવા. શબ્દ ભગવાનનો, રૂપ ભગવાનનો, સ્પર્શ ભગવાનનો, રસ ભગવાનના, મહાપ્રસાદનો બીજી કોઈ આશા નહીં. મૂર્તિ સિવાય, અંદર મૂર્તિ, બહાર મૂર્તિ, અડખે પડખે બધી બાજુ મૂર્તિ, ભગવાનમય રહે જીવન જેનું, એનો બેડો પાર છે. નિષ્કુળાનંદ કહે નીલકંઠ મળે, થયા છીએ નિર્ભય નિયાલ રે, જરૂર જાણજો જન જીવ માં. નીલકંઠ મળે ન્યાલ, જરૂર જાણજો કે જીવને શું પામું છે પરમ આનંદ રે. પરમ આનંદ ને પામવું છે એટલું જીવમાં જાણજો. માટે મહિમા વિચારીને ભગવાનની આજ્ઞા પાળજો. આ વચન વિધિનું છેલ્લું કડવું નિષ્કુળાનંદ સ્વામીએ બહુ કડક શબ્દોમાં આ ગ્રંથ લખ્યો છે. ભગવાનની આજ્ઞા જેને પાળવી નથી એને તો ઝેર જેવો લાગે એમ છે. નિષ્કુળાનંદ સ્વામી તો હાજર છે નહીં, લખીને ધામ ભેળા થઈ ગયા છે. નહીતર જો સ્વામી હાજર હોય ને તો સ્વામીને ગાયો દે ને મારવા ઉભા રહે એમ છે. જેને પાળવું નથી વહમું લાગે. શાસ્ત્ર માણસને ઉઘાડા કરે છે. આમ કરતો હોય અને આવો જાણવો એટલે ખુલ્લો પડ્યો તરત જ. ગ્રંથને પેક રાખીને વાંચી જ નહીં તો ગમે એવું પોગળ હાલ્યું જાય. પણ શાસ્ત્ર લઈને બેઠા એટલે હવના લક્ષણ આવે માલકર. જેની જેટલી ખામી હોય એટલી વડા ભડ નીકળે, બારી ઉઘાડી થાય એટલે જીવ બિચારો મૂંઝાય. અને વચનવિધિ ગ્રંથ ખરેખર આજ્ઞામાં શિથિલ વર્તનારાને તો કાંટા જેવો છે. પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા જેને પાળવી છે, પ્રભુ વચનમાં જેને રહેવાનું તાન છે, ભગવાનના સુખને પામવાની જેને તીવ્ર ઈચ્છા છે, એને માટે તો આ વચનવિધિ ગ્રંથ તો એ ઘીને હાકર જેવો છે. અતિ ઉત્તમ આ ગ્રંથ છે. વારંવાર વાંચી સાંભળી જીવમાં ઉતારે તો એને જીવમાં ભગવાનની આજ્ઞા પાળવાનું તાન જાગે. ને એક આજ્ઞા પાળવાનું તાન જાગ્યું તો વાંહે ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ આપોઆપ એના હૃદયમાં આવશે. આજ્ઞામાં રહેવા માંડશે એટલે શું નહીં આવે, બધું આવશે. પણ આજ્ઞા જ નમળે પહેલે પગથિયે પછી શું આવવાનું છે? જેમ મન ફાવે એમ વર્તશે તો જ્ઞાન ક્યાંથી થશે? મન ફાવે એમ વર્ત્યા કરશે તો વૈરાગ ક્યાંથી આવવાનો? મન ફાવે એમ વર્તશે તો શું ભક્તિ ભગવાનમાં થવાની? માટે આજ્ઞામાં રહેવું. અને નિષ્કુળાનંદ સ્વામીને પણ ખબર કે આ ગ્રંથ મેં લખ્યો છે એ નહીં ગમે ગણાય. એટલે સ્વામી છેલ્લે એમ કે છે, આ ગ્રંથ અતિ અનુપમ છે. છેલ્લે હવે સ્વામી બે દોહરા લખે છે. આ ગ્રંથ અતિ અનુપ છે, મુખ દેખાડવા દર્પણ. આ શાસ્ત્ર એ મોઢો દેખાડવા માટેનું દર્પણ છે, આભલું છે. વ્યક્તિને દેખાડે કે તમે આવા છો. પણ હબશી મુખ જોઈ હૈયે, લીએ નહીં લગારે ગુણ. પણ હબશીને આગળ આભલો રાખો ને જે આભલામાં મોઢું જોવે તો કાળું મશ દેખાય એટલે હબશીનો મગજ જાય. મારું આવું મોઢું દેખાડ્યું તે? આભલું શું કરે? તારું હતું એવું દેખાણું ગ્રંથ શું કરે? દેખી મુખ દુખ્યો થઈ. સ્વામી કહે છે પછી મોઢું પોતાનું જોઈને દુખ્યો થઈ જાય છે. કરે ગ્રંથ મુકર પર રોષ, પછી ગ્રંથ રૂપી આભલા ઉપર ખીજાય. જેમ છે તેમ દેખાડ્યું ગ્રંથ દર્પણનો શોધો. સ્વામી કે જેમ જેમ લખી નાખ્યું મેં ચોખ્ખું, પાખંડીની પોલ બધી કરી ઉઘાડી, આમાં ગ્રંથનો હું વાંક કે છે. હવે મોઢું જ ને આભલું ફોડી નાખે બિચારા, આભલે હું ગુનો કર્યો?
સ્વામી એમ કહે છે કે જેવું હતું એવું મેં લખ્યું છે, મારા ઉપર કૃપા રાખજો, મારો કાંઈ વાંક નથી. અને ખરેખર કૃપા રાખવી જ રહી. નિજ દોષ લઈને માણસ સમજે, ન પડતું હોય ભગવાનને પ્રાર્થના કરે કે નથી પડતું, આટલું આજ્ઞા લોપું છું, આટલું મારાથી પાપ થઈ જાય છે, ભગવાન કૃપા કરે મને એવો પાપ ન થાય, મને આજ્ઞા પાળવાની ભગવાન શક્તિ આપે, હું ભગવાનની આજ્ઞા હવે ન લોપું, હું ભગવાનનો ખરેખરો ભક્ત બનું, શુદ્ધ થાવ, એમ પોતાનો અવગુણ લઈ અને ભગવદ્ ભક્તિમાં તત્પર થાય તો ભગવાન કૃપા કરે, તો ભગવાન રાજી થાય. પણ ગ્રંથ ઉપર કે ગ્રંથ કરતા ઉપર કે ગ્રંથ વાંચનાર ઉપર, એનો અર્થ વિવેચન કરનાર ઉપર કદાચ કોઈ વ્યક્તિને રોષ ચડે, ક્રોધ ચડે, એનો અર્થ શું? રોષ ચડે કે ક્રોધ ચડે એનો અર્થ એ થાય કે અમે શિથિલ, જેમ છે એમ સત્ય વાત ઉપર દુઃખ લગાડવાનું હોય નહીં. અને ભગવાનની કૃપાથી આ વચનવિધિ ગ્રંથની કથા પૂરી થઈ. ત્રણ દિવસ સુધી આ જ્ઞાન યજ્ઞમાં આપણે આ કથા સાંભળી. આ કથા કેવળ આપણે આપણા જીવનના મોક્ષ માટે, ભગવાન શ્રી હરિની પ્રસન્નતા માટે કરી છે. કોઈના અવગુણ લેવા માટે કે કોઈના દેશ દેખાડવા માટે નથી કરી. કથા સાંભળીને દરેક ભક્તજન પોતે પોતાના અવગુણને જોવા શીખે કે આ આજ્ઞા હું કેટલી પાળું છું, હું ભગવાનનો ભક્ત કેટલો થયો છું, મારામાં નિર્દોષપણું કેટલું આવ્યું, સ્વભાવ મારા કેટલા ટળે. આમ આ ગ્રંથની કથા સાંભળીને અંતરદૃષ્ટિ કરીને નિજ સંશોધન કરવું. પણ જીવનનો એવો સ્વભાવ છે, પોતાનું ન જોવે ને પારિકું જ જોવે. જીવનની બુદ્ધિ બેટરી જેવી છે, સામાને અંજવાળું કરે, ખુદ અંધારા મરે. પણ આ ગ્રંથ પોતાના મોઢા સામું રાખો, મહેરબાની કરીને કોકના મોઢા સામું ન રાખો, નહીતર કોક દેખાય ને પોતે પોતાનું નહીં દેખાય, અંધારામાં રહે. ગ્રંથની કથા સાંભળીને કોઈનો અવગુણ ન લેવો, અવગુણ લેવા માટે કે કોઈને હલકા પાડવા માટે કે કોઈનું નીચું કેવડાવવા માટે નિષ્કળાન સ્વામી આ ગ્રંથ કર્યો નથી ને આપણે એને માટે આની કથા કરી નથી. ભગવાનના ભક્તમાં ધર્મનું અંગ શિથિલ કદાચ હોય તો આ ગ્રંથ સાંભળવાથી મજબૂત બને, ધર્મ એના હૃદયમાં જામે તો ધર્મ મજબૂત થવાથી જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એના હૃદયમાં ટકે તો એ ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારી શકે, ભગવાનનું સુખ લઈ શકે, વાસના બાળી શકે અને અક્ષરધામમાં જઈ શકે. એટલા માટે આ વચનવિધિ ગ્રંથની કથા કરી છે. માટે દરેક ભક્તો આ ગ્રંથની કથાને સાંભળી પોતાના જીવનમાં ઉતારે. કથા સાંભળ્યા પછી નિષ્કળાન સ્વામીની કોઈ પણ લીટીથી, કોઈ પણ કડવાના, કોઈ પણ પદથી, કોઈ પણ શબ્દથી પોતાને જે બળ મળ્યું હોય, હૃદયમાં કંઈક કળવળાટ થયો હોય, પ્રભુ પ્રત્યે જવાનું કંઈ તાન જાગ્યું હોય તો એને પછી સંભાળી રાખવું, ભૂલવું નહીં. એને વારંવાર યાદ રાખીને જે કાંઈ કથા સાંભળ્યા પછી જીવનમાં ઉમંગ અને ઉત્સાહ પેદા થયો હોય, એ ઉત્સાહ અને ઉમંગ તાન પછી પાછું ઓસરી ન જાય, પાછું જતું ન રહે અને હતા એવા ને એવા પાછા ન થઈ જઈએ, એ સાવધાની રાખવી. મહાન સંત સદગુરુ વર્ય નિષ્કળાન સ્વામી, આવા સંતનો કોઈ શબ્દ જીવનને અડ્યો હોય અને એને લઈને આપણા જીવનમાં કંઈક ચેતના ને જાગૃતિ પ્રગટી હોય, એ ચેતના અને જાગૃતિ સદાય એને માટે જીવન દોરી બની જાય, એ સદાય એને માટે આપણા જ્ઞાનને જ્ઞાન દીવો થઈ જાય, બસ એવી સાવધાની રાખવી. ભગવાનના ભક્તોને ભગવાનને રાજી કરવા માટે પોતાનું અંતર શુદ્ધ કરી, કેવળ પોતાના અવગુણ લઈ બીજા કોઈના અવગુણ ન લેવા, બીજાને ભગવાનના ભક્ત માની વંદન કરવું, યથાશક્તિ હવ કોઈ પાળે છે એમ માનવું, આ નથી પાળતો, આ નથી પાળતો એમ કરી અને કેવળ બીજાના અવગુણ લઈને જીવનમાં ન ઉતારવા, સર્વ કોઈને મોટા માની અને આપણે આપણા જીવનને સુધારવું, એટલો આ છેવટ કથાનો સાર છે. અહીંયા વચનવિધિ ગ્રંથની કથા પૂરી થાય છે. ઇતિ શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિતે વચન વિધિ ગ્રંથ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજ.